જો જાગૃતિ ન હોય તો તે સમયે આ ભયનો હેતુ છે. પરિભ્રમણ સંસારની વિપર્યાસપણાનો ભાવ ત્યાં એકદમ આવી જશે, અને વિપર્યાસ બુદ્ધિને કારણે એ જીવની અંદર એ જે નિર્બીજપણું પ્રાપ્ત કરવાની અવસ્થા કઈ જોઈએ છે? નિર્બીજપણું. શેનું? વિપર્યાસ. વિપર્યાસનું નિર્બીજપણું કરવા માટે વૈરાગ્ય અને ઉપશમ સિવાય બીજો કોઈ માર્ગ, અને વૈરાગ્ય અને ઉપશમની સાધના કરી હોય એમાં પણ જો આરંભ અને પરિગ્રહ સાથે રાખે તો એમાં લખ્યું છે કે જો જીવની આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ હેતુ હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવાનો સંભવ છે. જ્યારે કામ શરૂ કર્યું ત્યારે તો એના જેવો ત્યાગીને વૈરાગ્ય કોઈ નહોતો, અને હવે સાધનામાં એટલો આગળ વધ્યો છે કે ત્યાગ વૈરાગ્યના તો હવે કોઈ ઠેકાણા નથી. એટલો આરંભ અને પરિગ્રહ થયો છે ભાઈ કે જો હું તો આમાંથી છૂટી શકું એમ નથી. ઓલા ગાંધીભાઈ કીધું એમ તો તમારા વૈરાગ્ય જેથી તમે બધું છોડ્યું તેથી હતા, તો હવે શું ગયું? તો વૈરાગ્ય ભયો. આવી સાધનાનું પણ આવી સાધના કે જેમાંથી આ જીવનમાં આવેલો વૈરાગ્ય ભયો, ત્યાગ નહીં હોય. હવે ત્યાગ હવે આના વિના ચાલતું જ નથી. સાધુ અને પંચ મહાવ્રતને બધાને એ કે છે એસી વિના ચાલતું નથી. ક્યાં જ તમારી તપની વ્યાખ્યા? ક્યાં ગયો જીનેશ્વરનો માર્ગ? ક્યાં ગયું કે દેહ ધ્યાસ ન હોવો જોઈએ? પાયાની વાત કે દેહને આધારિત કોઈ વાત હોઈ ન શકે. હવે તો તર્ક મળી ગયા ના, એ તો હોય જ, એ તો જોઈએ છે. હવે એ જ્યારે એને શરૂ કર્યું હતું ત્યારે એની તીવ્રતા કેટલી હતી, કેટલું એનું એગ્રેસિવ હતું. આ બધા સુખ સગવડ સાયબી કમ્ફર્ટ્સ કન્વિનિયન્સ લક્ઝરી જ્યારે છોડી અને જ્યારે મહાત્મા થયા હોય ત્યારે એનો ત્યાગ વૈરાગના કારણે આરંભ પરિગ્રહ બિલકુલ નહીવત હતો. હવે બન્યું એવું કે એની અંદર પાછું આરંભ પરિગ્રહ વધારવાનો. ત્યાગ વૈરાગ લીધા પછી સંયમ પછી શું વધ્યું? આરંભ. હવે આરંભ પરિગ્રહનું બળ વિશેષ રહેતું હોય તો શું થાય? વૈરાગ્ય ને ઉપશમ ભયા જશે. આ તમારો આરંભ પરિગ્રહ અમે તો આના માટે કરીએ છીએ, તેના માટે કરીએ છીએ, પણ મૂળ વાત તો હોય ગઈ. જેના માટે કરતો હોય બધું સરસ, પણ મૂળ વાત તો શેના માટે કરવાનું હતું આખરે? કે ત્યાગ વૈરાગ્ય, કેમ કે એનું બળ જો નબળું પડશે તો તમને સિદ્ધાંત બોધ પરિણમન થશે નહીં. મેં લખ્યું છે કે ભલે સાંભળે, ભલે એ ગમે એટલું સાંભળે, પણ અંતઃકરણમાં એ સ્થિતિમાન થાય નહીં. અહીંયા તો એથી આગળ સાંભળે નહીં બોલે જોરદાર સિદ્ધાંત બોધ વિશે કે એનો કોઈ પ્રતિવાદ ન કરી શકે એવું, પણ છતાં એના અંતરમાં એ સ્થાપિત થઈ શકે, સિદ્ધાંત બોધનું પરિણમન થઈ શકે. વાતને સમજવા જેટલી બને એટલો પ્રયત્ન કરવો, ખૂબ ચિંતનપૂર્વક વિચારપૂર્વક, કે આ બધું એકને એકાએક નથી થતું પણ કરતા કરતા પાછું અવાય છે. એનું શું? મિથ્યા માન્યતા સ્પષ્ટતા ન હોય, ક્લેરિટી કન્સેપ્ટની ન હોય કે શેના માટે કરવાનું છે એ જો ન હોય તો તમે જે કરવા જાઓ છો એમાંથી પાછા. સરસ વાર્તા રશિયાના ઝારની અંદરની છે કે જર્મનીનો પ્રિન્સ બિસ્માર્ક એને રશિયામાં બોલાવ્યો જ્યારે મળવામાં, અને બિસ્માર્ક એક બહુ જબરજસ્ત વિચક્ષણ વર્લ્ડની અંદર દુનિયાનો એ બિસ્માર્ક એ ત્યાં જાય છે. એટલી બધી વ્યવસ્થા કરે છે રશિયાવાળા કે આને કાંઈ આપણા દેશની આંતરિક બાબતની સમજ પડવી જોઈએ નહીં, કે કોઈ માહિતી લીક થવી ન જોઈએ. એટલે એના પહેરો બરાબર એના નિવાસસ્થાન પૂરતો ચારે બાજુ પહેરો છે. બિસ્માર્ક એટલો વિચક્ષણ છે, એ વિચક્ષણ બિસ્માર્કે એના માત્ર એના રૂમની બારી ખોલી હતી અને એમાં એને જોયું સવાર રાખવામાં કે એક સંતરી ત્યાં આટા માર્યા કરે છે, આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ. બગીચો છે વિશાળ, બે ચાર એકર સુધીની જગ્યા આખી ખાલી પડી છે. વચ્ચે જ એનો પોતાનો બંગલો છે અને બંગલાના દ્વાર ઉપર તો સંતરી છે જ, પણ આ સંતરી બગીચામાં આટો આમથી આમ એક જ જગ્યાએ મારે છે. એને સતત ઓબ્ઝર્વેશન કર્યું, ઓબ્ઝર્વેશન પછી જોયું કે એની ડ્યુટી પૂરી થાય એટલે એની જગ્યાએ બીજો આવીને એનો ચાર્જ લે છે, પાછો 24 કલાક ચાલે છે. એને કહ્યું કે આનો હેતુ શું? આ શા માટે સંતરીની પોસ્ટિંગ ત્યાં બગીચામાં શું કામ છે, આ કંઈ ખબર પડતી નથી. એટલે એણે એને વાત પૂછવાની શરૂ કરી દીધી તરત જ કે તમારે ત્યાં આ જોઈ શું કામ. એ વાત કરતાં કરતાં ઓલા કોઈ કે મને ખબર નથી, તો છેલ્લે ઓલા સંતરીને પૂછવા સુધીની વાત ગઈ. તો સંતરી કે અમને ઉપરથી આદેશ છે, અમને ખબર નથી શું કામ, અમારો ટાઈમ પૂરો થાય એટલે અમારે જવાનું, પણ ફૂલ યુનિફોર્મની અંદર વિથ લોડેડ ગન અમારે અહીંયા આંટો મારવાનો, અને એરિયા નક્કી કરી દીધો છે કે આથી આટલો, એટલે 30 ડગલાનો જે કંઈ છે એથી વધારે અમારે કંઈ, અને આજુબાજુની જોવાની કોઈ જવાબદારી અમારી નથી. બિસ્માર્ક કે હજુ આનું રહસ્ય કંઈક ને કંઈક છે. એ આખી વાત પહોંચીને પછી તો પરદેશના દૂતે આમ કીધું તો આખા રશિયાના દરબારની અંદર બધાને પૂછાપૂછ કરી કે કોઈને ખબર છે આ પોસ્ટનું સર્જન ક્યારે થયું, આ ક્યારે એની નિયુક્તિ થઈ, અને એ માટે એની હેતુ શું હતો, એની ડ્યુટી શું હતી. આખા દરબારની અંદર આખું સેક્રેટરીએટ બધું નીલ, બધી ફાઇલો કે ખબર છે આની નિયુક્તિ આટલા વર્ષ પહેલાં થઈ છે, એ બધું આવ્યું કે 40-50 વર્ષથી આની નિયુક્તિ થઈ, પણ અહીંયા શું કામ થયું અને એને કરવાનું શું. ગામ બધા મૂંઝાણા, ત્યારે એની અંદર 90 વર્ષની ડોસી હતી. એણે કહ્યું કે આ બધા હાફડા ફાફડા શું ધોળો છે, શું ચાલે છે. તો એણે કીધું કે માં, બિસ્માર્કે એક પ્રશ્ન કર્યો છે અને આખું રશિયાનું એડમિનિસ્ટ્રેશન જવાબ દઈ શકતું નથી, અને આ તો આપણી આબરૂનો સવાલ છે. આ સંતરી છે ને જે ઓલા બગીચામાં, એ ગેસ્ટ હાઉસના મકાનમાં એની સામેના, તો એનું કારણ શું, એને શું કામ રોક્યો ને એને અહીંયા શું રક્ષણ કરવાનું છે. અરે રે, એ તો મને ખબર છે, પૂછો ને કે માજી કે. તો કે બેટા, આ ઝાડ છે ને એ એની માના પેટમાં આવ્યો જ નહીં, તેથી એની માને રાત્રે સરસ મજાનું સ્વપ્ન આવ્યું, ત્યારે આ મહેલમાં રહેતા, ત્યાં બિસ્માર્કનો ઉતારો છે ત્યાં, હવે મહેલ તો પછી, અને એણે બીજે દિવસે સવારે મજાની બારી ઉગાડી. મા પ્રસન્ન હતા, સ્વપ્ન આવ્યું હતું, અને એણે એક સરસ મજાનું ગુલાબનું ફૂલ ખીલેલું જોયું, એટલે એણે એને સુકન માન્યા. એટલે એણે આના બાપને, આ જીવે છે ઝાડ, એના બાપને કીધું કે આ ફૂલ છે એનું હવે મારા ઉદરમાં જે ગર્ભ આવ્યો છે એને મને એટલો બધો ભાવ થયો, આનું રક્ષણ થવું જોઈએ, કોઈ આને કચડે નહીં, કોઈ કાપે નહીં, કોઈ તોડે નહીં, અને એનું પોષણ થવું જોઈએ. એક, અરે આ તો રાજા, રાજા બાજાને વાંદરા બધા હરખા. એણે એક કીધું કે આપણે સિપાઈ જ મૂકી દીધો 24 કલાક, અને કહી દીધું કે તારે અહીંથી આમ હલવાનું, કોઈને આની નજીક જવા ન દેવો, કોઈ પણ જાતની આને તકલીફ ન થાય, કેમ કે ફૂલ એ પ્રતિક છે, ઇટ ઇઝ અમેન, એનો શબ્દ પ્રયોગ છે, કે શુકન છે જબરજસ્ત. ત્યાર પછી તો આ ઝાડનો જન્મ થયો, અને આ ઝાડ આજે આટલો મોટો થયો છે 50 વર્ષ, અને આ બીજો બિસ્માર્ક આવ્યો જ મળવા, પણ ઓલી સંતરીની પોસ્ટ ચાલુ છે, ફૂલ સુકાઈ ગયું છે, હવે કાંઈ બીજું કોઈ વાવ્યું નથી, અને કોઈને કાંઈ વાવવાની જરૂરત લાગી નથી. પણ એના ઉપર એને તો કીધું કે અરે જે ફૂલની રક્ષા માટે હશે, કદાચ એ ફૂલ ઉપર જ આ ચાલતો હશે. જે ફૂલની રક્ષા માટે સંતરી છે, એ ફૂલ ઉપર જ આ સંતરી ચાલતો, ચોકીદાર પોતે જ એના ઉપર ચાલતો હશે, એને ખબર નથી. એમ વૈરાગ્યના આધાર ઉપર આપણે આ બધી જીવનની, આત્માની સાધનાની પ્રગતિ કરીએ, અને પછી આરંભ સમારંભ એવો થાય કે આવેલો જે ત્યાગ અને વૈરાગ્ય છે એ પણ, એ પણ લક્ષમાં આવે. વિપર્યાસ જવો તો એક બાજુ રહ્યો, અંતરાય છે, અવરોધ છે, આવરણ છે, સૂક્ષ્મ છે, અનાદિની છે. સિદ્ધાંત બોધને પરિણમવામાં મોહનો એક પણ પ્રકારનો કણિયો હશે ત્યાં સુધી આવરણ કેવળ જ્ઞાન પ્રગટ થવા દેશે નહીં. અને એ વાતને પત્રાંક 139ની અંદર કૃપાળુદેવે અહીંયા વાત મૂકી જ છે કે એ 14 પૂર્વનું ભણ્યો હોય તો પણ નિબોધને લાભે. કેમ બને આ પાના નંબર 227 ઉપર અહીંની અંદર તો રેફરન્સ આપણને ખ્યાલ આવી ગયો, આગળના પત્રમાં જે કીધો છે, એટલે આ જ પત્રમાં કેમ કહ્યું છે કે ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે, પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંત પરિભ્રમણ થયું છે. 14 પૂર્વ કેટલા જાણ્યા, અંશે ન્યૂન, એને પણ અનંત પરિભ્રમણ. જો જ્ઞાનમાં ક્યાંય કચાશ નથી, પણ થોડુંક બાકી રહી ગયું છે, એની જવાબ 227માં આપ્યો છે. એનો ઉત્તર જે છેલ્લો પેરેગ્રાફ, એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, પ્રશ્ન એ છે કે 14 પૂર્વધારી નિબોધમાં કેમ જાય? આપણે તો થોડાક શાસ્ત્રનું જ્ઞાન હોય ને, પણ તે ઘણો જ્ઞાની છે, એ તો દેવલોકમાં જ જાય, નક્કી થઈ ગયું. ગાથા આવડે છે, બધું મોઢે છે, અને પરીક્ષા લીધી ત્યારે 100 માંથી 100 એવલાએ કીધું કે આમ તો 110 દેવા જોઈએ, પણ અમે દઈ શકતા એટલા હોશિયાર છે. અહીંયા પ્રશ્ન કર્યો છે કે આવો હોશિયાર નિગોદમાં કેમ ગયો? કે છે કે મારા એક જગન્ય જ્ઞાન બીજું, અને એ પ્રસંગ પણ બીજો છે. જગન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજ રૂપ છે. અને પછી આગળ એમ લખ્યું છે કે એક દેશે ઊણું એવું 14 પૂર્વધારીનું જ્ઞાન, એટલે મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર. આ 14 પૂર્વનું જ્ઞાનમાં મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બાકીનું બધું, જેમ ઘણી વાર કહી કે કેવો મહોત્સવ હતો, કે જોરદાર, ધર્મ સિવાય બધું હતું, બહુ સરસ, પણ ધર્મ સિવાય બધું, આત્મા સિવાય બધું હતું. આવું ત્યારે ધામધૂમ યશોવીજીજી મહારાજે જે ફરિયાદ કરી છે સિમંદર સ્વામીને, કે એવી ધમાલ છે કે પ્રભુ આત્મા ભૂલાઈ ગયો છે. એ સિવાય બાકી બધું બધું ફાઇન, એવરીથિંગ ઇઝ પરફેક્ટ. મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન જો હોય પૂર્વ ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી આગમ છે, આગમની સાક્ષી અમે કહીએ છીએ. અમે ક્યાં રાયચંદભાઈ કહીએ છીએ? આ પુરુષ તો અનંત કોટી પરંપરાનો પુરુષ છે. એની વાતને એ જ અર્થમાં એના ઓળખાણથી સમજવી પડે, અને એને ત્યાર પછી 3-4-8-10 લીટી છોડી દો એટલે લખે છે કે એની કાંઈ ભાષા અઘરી નથી, અર્થ અઘરો નથી, કે સ્મરણમાં રાખવું દુર્લભ છે. એમ કે ઓછું કેમ એને જાણે છે? તો કે છે માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી ઉણાઈ, એટલે એટલી ઓછો, એટલી ડેફિશિયન્સી. તેણે 14 પૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ. કોણે? પેલું અજ્ઞાન જે હતું ને, એ તો અંશ જ હતો, એ સેજ હતું, એક અંશે ન્યૂન. તો કે એણે 14 પૂર્વના જ્ઞાનને નિષ્ફળ કર્યું. એવી વાત અહીંયા એ કહે છે કે જીવની આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ હેતુ હોય તો, વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. અને હવેની જે ભાષા છે, આવું વાક્ય ક્યાંય મળવું મુશ્કેલ છે. સરસ એની આ શૈલી છે, કૃપાળુદેવ અદ્ભુત શૈલી છે. એટલે કે આરંભ પરિગ્રહ તે, એ શું છે આરંભ પરિગ્રહ? અવૈરાગ્ય અને અન ઉપશમના મૂળ છે. સમજાવો, મૂળ છે અવૈરાગ્ય નું, મૂળ છે અનુપસમ નું, મૂળ છે
આરંભ પરિગ્રહ.
અવૈરાગ્ય જ ઉત્પન્ન થાય આરંભ માંથી, શું થાય મૂળ માંથી, શું થાય? તો એ ઝાડ અવૈરાગ્ય નું છે. આરંભ પરિગ્રહ બીજ રૂપે છે. શેનું બીજ છે? જેમ આંબાના બીજ માંથી આંબો થાય અને લીંબોડીના બીજ માંથી લીંબોડી થાય, લીંબડો થાય, એમ આ આરંભ પરાગ્રહ પરિગ્રહ એ શેનું બીજ છે? તો કે અવૈરાગ્ય અને અનુપસમ નું મૂળ છે. આ આરંભ પરાગ્રહ આપણે ગમે તે પ્રકારની માન્યતા આપીને દલીલો કરીએ, પણ આ વાત સમજવામાં નથી આવતી કે મૂળ આ છે. અને પછી વૈરાગ્ય અને ઉપશમ નો, હોય કદાચ આ મૂળ છે એ તો અવૈરાગ્ય જ ઉત્પન્ન કરશે, પણ સાહેબ અમારે તો માને જરૂર નથી, વૈરાગ્ય અને ઉપશમમાં જ અમે સ્થિત છીએ, તો એનો કાળ છે, આ એનો બાપ છે, મારી નાખશે ટકવાની, જોઈ તો પણ. તો ત્યાગ અને વૈરાગ્ય છે, વૈરાગ્ય અને ઉપશમ છે, પણ એનો કાળ છે આરંભ અને પરિગ્રહ. તો આપણે કહીએ કે આ તો આ વસ્તુ છે તો તારા માટે ઝેર સમાન છે, ઝેર સમાન છે. ગમે તેટલું તારું જીવન સરસ છે પણ આ તો મરી જઈશ, તારું જીવન સમાપ્ત થશે. એમ આરંભ અને પરિગ્રહ, અવૈરાગ્ય અને અનુપશમનું મૂળ, અને ઉપશમ અને વૈરાગ્યનો કાળ, આ બે પદ્ધતિથી જે કૃપાળદેવ કહ્યું કે એક તો નોય તો ઊભા થશે, અવૈરાગ્ય ઊભો થશે, અવૈરાગ્ય ઊભો થશે, અનુપશમ ઊભો થશે, ઉપશમ ઊભો થશે જીવનમાં, અને જો હશે તો કાળ સમાન છે, એનો નાશ કરી રહ્યા છે, વિનાશ કરશે. આ એક વાક્ય જો પકડાઈ જાય તો વૈરાગ્ય ઉપશમ, અને વૈરાગ્ય ઉપશમ શા માટે કે અનાદિ વિપર્યાસ ટાળવા માટે, એ સિવાય બીજો કોઈ. જ્યાં સુધી વૈરાગ્ય અને ઉપશમ એનું કારણ શું, તો અહીંયા સરસ આગળના પાનામાં લખ્યું છે કે આ બંને ગુણનું કામ શું, નીચેથી ત્રીજી રીતે. વૈરાગ્ય અને ઉપશમ તે બે ગુણ શું કરે છે, વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરીને સદબુદ્ધિ કરે છે. આ સમજાય? આપણે માનીએ કે આપણી સદબુદ્ધિ નથી, કૃપાળદેવ એમને એમ લખે છે ને, વૈરાગ્ય ને ઉપશમ કેમ જરૂરી, આપણને તો ક્યારેક જરૂરી નથી લાગતા. ખ્યાલ આવે છે આપણો વિપર્યાસ, કે આપણને લાગે કે જરૂર છે ઉલટાનું. આપણે વૈરાગ્ય ન હોય અને થોડુંક એવું તો જોઈએ એવું, આપણે ઉપશમ ન હોય અને કસાય હોય તો કસાય વિના મેનેજમેન્ટ થાય નહીં. આ કે છે એ બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરે છે. આ પર્યાયાંતર શબ્દ ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણની પ્રક્રિયા. શેની? બુદ્ધિની. કેવી બુદ્ધિ છે? વિપર્યાસ. ક્યારથી છે? આ અનાદિના વિપર્યાસને ટાળવા માટેનું આ સાધન છે. શું સાધન છે? વૈરાગ્યનો. શેનેથી મળશે? ઉપદેશ બોધથી. સંસાર એકાંતે ભયકારક છે, શોકકારક છે, દુઃખકારક છે. સંસારની કોઈ પણ અવસ્થા એના પ્રત્યે જીવને વૈરાગ્ય આવે તો જ મોક્ષ માર્ગની યાત્રાનો પ્રારંભ. વિનાશ કરે છે બધી વસ્તુની અસર. તો જેમ કીધું ને કે જ્ઞાની છે અને એ ઝેર પીએ તો એમાં છપતમાં લખ્યું છે કે અગ્નિના સ્પર્શથી, તો એમાં લખ્યું છે કે જ્ઞાનીનો સ્પર્શ જુદો ને અજ્ઞાનીનો સ્પર્શ જુદો, એનું ફળ જુદું. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહી. ભાઈ, વસ્તુનો જે સ્વભાવ છે, જે પરિણામ છે થશે, અને એના પરિણામનું જે પરિણામ આવવાનું છે વેદનમાં એ પણ આવશે. પછીની વાત આવે છે સ્વરૂપની. તો અહીંયા કે છે એ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરે છે, અને પર્યાયાંતર થાય એટલે શું થાય છે, જીવા જીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા. બસ હવે આ જીવ વિચાર કરી શકશે સિદ્ધાંતની વાતનો, જીવ અજીવનો. જગતમાં દ્રવ્ય તો છ છે, પાંચ તો અજીવ છે. એક જ દ્રવ્ય જીવ છે, અને એ દ્રવ્ય જીવ જ્યારે અજીવ દ્રવ્ય સાથે જોડાયું છે, એમાં પર પ્રત્યે મમત્વ કર્યું છે આ બધું. અને આરંભ પરિક્રમા એ પરનું મમત્વથી જ આરંભ થાય. રમતો થાય આરંભ. આરંભ એટલે શું? પરિગ્રહ એટલે શું? પર પદાર્થની સાથે જોડાવું. તો એ સદબુદ્ધિને શું કહે? કેટલું સાયન્ટિફિક છે વિચારો તમે. વાત સાદી છે, અને આખો ધર્મ આમ તો અહીંયા ઉપદેશ બોધથી જ સમાઈ ગયો, પણ આ જીવને ઉપદેશ બોધ સાંભળવો નો ગમ્યો. સાદી સાદી વાત કરે છે, એમાં શું ભણે? આવો માથા ભાંગે એવી વાત આવે છે અમારે, કાંઈ મગજમાં ન આવે. આ તો કલ્યાણ થઈ જાય, કાંઈ મગજમાં ન આવે તો ગાંડા જેવો સુખી કોઈ. અપેક્ષા એ સમજવાનો પ્રયત્ન કરીએ. અદ્ભુત કે છે કે એ આરંભને પરિગ્રતે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. આ બુદ્ધિના વિપર્યાસનું રૂપાંતરણ કરે છે આ ઉપદેશ બોધ. આ વૈરાગ્ય અને ઉપશમ એ રૂપાંતરણ છે. શેનું કરે છે? બુદ્ધિનું. કેમ કે સંસાર પ્રત્યેનો ભાવ પોઝિટિવ કેને કારણે છે? બુદ્ધિના વિપર્યાસને કારણે. જો બુદ્ધિ સદબુદ્ધિ હોય તો સરખું વસ્તુ સમજાય. એટલે કૃપાળુદેવે તો સમ્યક દર્શનને પણ આ જાત્યાંતર શબ્દ મૂક્યો, જે જ્ઞાન અનંત કાળથી ગૌ હેતુરૂપ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું એવા હે સમ્યક દર્શન તને નમસ્કાર છે. જ્ઞાનનું જાત્યાંતર બુદ્ધિનું રૂપાંતર થાય તો થાય, નહીં તો ન થાય. એવી ને એવી બુદ્ધિ હોય તો એ મળેલા જ્ઞાનની અવરચંડાઈ ઉત્પન્ન થાય, એ વધારે ચાલાક થાય, ચતુર થાય, જ્ઞાની ન થાય. વિદ્વાન થાય, પંડિત થાય, જ્ઞાની ન થાય. જ્ઞાની તો જેને વિવેક પ્રગટ્યો છે, સંસાર અને મોક્ષ, બંધન અને મુક્તિ, સ્વભાવ અને વિભાવ, જડ અને ચેતન, જીવ અને અજીવ, નિત્ય અને ક્ષણભંગુર, આવો વિવેક સમયે સમયે પ્રસંગે પ્રસંગે દરેક ક્રિયામાં એની દરેક પ્રવૃત્તિની અંદર, જેને આત્મજાગૃતિ આ શબ્દ આવ્યો છે, નિજભાવની જાગૃતિ, આ નિજભાવની જાગૃતિ બધું જ કરતો હોય, ઉદય પ્રમાણે પ્રારબ્ધ પ્રમાણે એનો વ્યવસાય ચાલતો હોય તો પણ એમાં એ લેપાય, અને આપણને ન લેપાવવું એટલું સરળ લાગે ને. હા, બધું કર્યા કરે પણ આપણે જોડાઈ નથી, પછી કર્મ ન બંધાય ને. હા, ન જ બંધાય, પણ તું જોડાને એ નથી સમજાતો,
જોડાઈ જ જવાય.
એ કહું છું, જોડાઈ કેમ જવાય છે કે હજુ બુદ્ધિનો વિપર્યાસ તે નાશ કર્યો નથી, હજી એટલો વૈરાગ્ય ને ઉત્સવ આવ્યો નથી. અરે હજી આવતો હોય ત્યાં તો આરામસમ આરામ શરૂ કરી દીધા. હજુ વૈરાગ્યનો ઉત્સવ તો જાગૃત થતો હોય, અને થોડોક જાગૃત થાય ત્યાં તો એવો મોટો થઈ જાય કે એને શું શરૂ કરી દીધું હોય, આરંભ સમારંભ શરૂ કરી દીધા. હવે આરંભ સમારંભ છે તો વૈરાગ્ય અને ઉપસમના કાળ છે ભાઈ. આ તો બધું હોય તોય ચાલ્યા જવાની સંભાવના છે. જ્ઞાની તો આટલે સુધી છે, આત્માએ પોતાનું કલ્યાણ કરવાનું છે. આ જગતના કલ્યાણની આ લાલસા હોય ને તો વાસના, તો એના જેવી ભયંકર એક વાસના. આ મહર્ષિ રમણે લખ્યું છે, એને જ્યારે કોઈકે પૂછ્યું કે તમે આ મૌનમાં બેસો છો ને આ બધું કરો છો, લોકોનું કલ્યાણની વાત નથી, એ પોતાના રૂમમાંથી બહાર જાય ને ત્યારે બહુ ભાષણ એનો, એણે કીધું કે જગતના કલ્યાણ જેવી બીજી ભયંકર વાસના એ કંઈ નથી, કેમ કે અહમમાંથી ઉત્પન્ન થાય. હું કરું બધું, હું ગોઠવી દઈશ બધું, આ વાસના છે. આનાથી જીવ ક્યારે છૂટશે કોને ખબર છે. સંસારનો નિયમ છે, પ્રત્યેક જીવ પોતે પોતાનું કલ્યાણ કરે છે, એને દિશા મળી જતી હોય છે, નિમિત્તથી મળે. માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધથી વિશેષ કોઈ સંબંધ જગતના જીવો સાથે એકબીજાનો છે જ નહીં, કર્તાપણાનો નથી. એટલે દિગંબર આમનાયની અંદર આ વાત આચાર્યોએ અતિ સ્પષ્ટ કીધી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નહીં. એટલે એની જે ક્ષમતા છે, પોટેન્શિયાલિટી છે, એની જે પ્રોપર્ટીઝ છે, એમાં તું કાંઈ ફેરફાર નહીં કરી શકે. એને એ પ્રોપર્ટી વિકસિત થવામાં, એ જ એની ક્ષમતા વિકસિત થવામાં તું નિમિત્ત બની શકીશ, કરતા નહીં બની શકે. તું એનો સાક્ષી બની શકીશ, કરતા નહીં બની શકે. આ તો કર્તૃત્વનો ભાવ આવે છે. આ કર્તૃત્વનો ભાવ ભયંકર છે. આવો કર્તૃત્વનો ભાવ તીર્થંકરે જગતને દેશના આપી છે પણ નથી. જો વિચારો, તીર્થંકરનું ચરિત્ર વિચારો, તેણે ક્યારે એના જમાઈની ચિંતા નથી કરી, ક્યારે ઘોસાડાની પણ કરી નથી, અને ક્યારે પોતાના કોઈ પેટ શિષ્યને આ શિષ્યને ફલાણો આવી કોઈ વાત ત્યાં આવતી. જીવનું કલ્યાણ કૃપાળુદેવે લખ્યું છે કે અમને કદાચ સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે ત્યારે પણ જીવનું કલ્યાણ થવું હોય તો, બાકીને તો જેવું ભાવે. આ ઉત્કૃષ્ટ અવસ્થા છે નિષ્કારણ કરુણા, સમજમાં આવવી જોઈએ. પણ આપણને અહમ બહુ ભાવતો હોય ને તો અહમભાવવાળી વાત વધારે ગળે ઉતરી જાય. આપણને આપણા સંસારની અંદર છોકરાઓનું કલ્યાણ કરવામાં આપણી બુદ્ધિ કેવી, નિમિત્તની કે અહમ, અને જે કંઈ ક્લેશ ઊભા થાય છે એ અહમ બુદ્ધિને કારણે થાય કે નિમિત્ત ભાવથી થાય. જો એકવાર આવે કે ભાઈ હું તો એના ભાગ્યમાં જે કાંઈ હોય નિમિત્ત મારું, પણ મારું નિમિત્ત પ્રબળ નથી, એને સુખનું કારણ નથી. આખા સંસાર પ્રત્યેનો મોહ કેટલો ટળી જાય છે. જીવ બંધાય છે આ પરંપરાથી બંધાય છે મોહ, અને આજ એની આ સમજણ વિપર્યાસ છે, બીજું કશું જ નથી, માત્ર રૂપાંતર જ કરવાનું છે. અને આપણે એને કહીએ છીએ કે બીજું બધું જ્ઞાનીની ભાષામાં કહીએ તો તારામાં સદબુદ્ધિ નથી, તો છો બુદ્ધિમાન, આઈક્યુમાં તને કોઈ પહોંચે એમ નથી, પણ તારામાં સદબુદ્ધિ નથી. આ સદબુદ્ધિમાં સત સાથે એની સમજ સાથે અદ્ભુત વાત મૂકી છે. અને એ વાતને તીર્થંકરોની વાણીમાં આ ઠાણાંગ સૂત્રમાં એનું બળ જણાયું છે કે આરંભ પરિગ્રહનું બળ કેવું છે. એ બળ બતાવવા માટે કહે છે કે આ બધા ભાઈ મતિ જ્ઞાનાવરણી અને શ્રુત જ્ઞાન બધા અંતરાયો છે, ક્યારે ટળે સીધો જવાબ દઈ ગયો કે આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી આ બધા આવરણ, જ્ઞાનને આવરણ મતિથી કેવળ જ્ઞાન સુધીના આવરણો ક્યાં સુધી સાહેબ રહીએ, આટલું ભણે પછી તો જાય ને, આટલી શિબિર કરે પછી તો આવરણ જવું જોઈએ ને. આનો કોર્સ એવો ખરો કે 10 શિબિર કર એટલે ગયું તારું, એટલે ખાણાંગ સૂત્ર જવાબ એમનો આપ્યો કે 9 આગમ ભણ, 8 પૂર્વ ભણ, તારું શુદ્ધ જ્ઞાનનું આવરણ ક્યારે ટળે, તો 45 આગમની પરીક્ષા દે અને 110% માર્ક લે એટલે તને શુદ્ધ જ્ઞાન થઈ ગયું એમ ને. વાહ સાહેબ બહુ સરસ હતો, જવાબ જ એક જ આપ્યો પહેલા પ્રશ્નથી માંડીને 5મા પ્રશ્ન સુધી કે આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી તારું એકે આવરણ ટળે, ક્યાં સુધી હોય ત્યાં સુધી એ રહેશે. અને ક્યારે ઉપજે અમને આ જ્ઞાન, આ મતિ જ્ઞાન ક્યારે ઉપજે, શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? હવે પ્રશ્ન આવે છે કે આ મતિ જ્ઞાન તો એને જન્મથી છે, પણ એ મતિ જ્ઞાન શ્રુતનું જ્ઞાન, શ્રુત જ્ઞાનનું કારણ બની શકતું નથી, કેમ કે એ મતિ જ્ઞાનથી એ આરંભ અને પરિગ્રહની અંદર જ વ્યસ્ત છે. મતિ જ્ઞાન છે એ એનું છે, પણ એ આરંભ પરિગ્રહ સહિતનું છે. જીવ પોતાનો શરીર દેહ રાખીને
પછી જોઈએ તો શું છે, આરંભ પરિગ્રહથી જો નિવર્તે તો એને મતિ જ્ઞાન ઉપજ્યું, તો મતિ જ્ઞાન તો ઉપજ્યું છે જન્મ,
એટલે મતિ જ્ઞાનને
છોડ્યા ક્યારે?
મતિ જ્ઞાન જ્ઞાન, હવે જ્ઞાનની અપેક્ષા છે, આ બધું મતિ જ્ઞાન રૂપાંતર કરવું છે. તો હવે એને કેવી રીતે વિકસિત, કે એને જ્ઞાનની જે કંઈ ક્ષમતા છે એ વિકસિત કેવી રીતે થાય, એ વિકસિત થવું એમાં કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ ત્રણેય વિભંગના, એટલે 8 પ્રકાર કીધો છે. એટલે એ જીવ પોતે અહીંયા દાખલા તરીકે કોઈ એકલો શુષ્ક મેકનિકલ, કાં એકલો બલિષ્ઠ બળવાન થાય ફિઝિકલ જ્ઞાનમાં, કાં કોઈ વૈજ્ઞાનિક થાય, કાં કોઈ કોઈ હુનર કસાર કળાનો થાય, એનું મતિ જ્ઞાન કહીએ તો એ એની બાબતના વિષયની અંદર એને ચોપડામાં નિષ્ણાત છે. પણ આપણે કહીએ કે શાસ્ત્રની અપેક્ષાએ તો એ એમ કે તમારા એક શ્લોકનું પણ મને કાંઈ સમજ પડતી નથી. તો હરિભદ્રાચાર્ય સૂરીનો જે પૂર્વ અવસ્થા છે કે સાધ્વીનો શ્લોક સાંભળતા સાંભળતા એને એમ થાય છે કે હું એક અક્ષર પણ આમાં સમજતો. મતિ જ્ઞાન કેટલું, કે સર્વશ્રેષ્ઠ શિરોમણી છે વિદ્વાન, પણ આત્મા સંબંધી જ્ઞાનની કોઈ વાત ધારા ચાલી તો એને એ પકડાતી. આ મતિ જ્ઞાન જીવને ઘણું હોય, આપણે આપણા વ્યવહારિક જ્ઞાનથી તો મતિ જ્ઞાન જ હતું છે, કાર્યકુશળતા, એન્જિનિયરિંગ, ટેકનોલોજી એ બધાથી આપણું મતિ જ્ઞાન, એટલે ઇન્દ્રિયો આધારિત જ્ઞાન. મતિ જ્ઞાનનો સાદો અર્થ ઇન્દ્રિયો આધારિત એ બરાબર છે, પણ ઇન્દ્રિયને લબ્ધિ બનાવીને શ્રુત પકડવું છે તો એની અંદર એ મતિ જ્ઞાનનો વિકાસ, કે મતિ જ્ઞાન સાચું ક્યારે પકડશે, કે જે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનું નિમિત્ત બનશે, જે શ્રુત જ્ઞાન એને કેવળ જ્ઞાનનું નિમિત્ત બનશે, કારણ બનશે, કારણ અને કાર્ય. અવધિ અને મન પરિવય જ્ઞાન એ તો કદાચ હોય કે તો પણ એના મોક્ષને કોઈ રોકે, પણ શ્રુત જ્ઞાનનું અવલંબન તો એના માટે આવશ્યક છે, કેમ કે ત્યાં સુધી રૂપાંતરણ કે જાત્યાંતરણ થતું જ નથી, માટે એ જરૂરી છે. અને એ માટે આ મતિ જ્ઞાનની અંદર જે છે એ શ્રુત જ્ઞાનનો અધિકારી બને છે. પંચેન્દ્રિય સિવાય જીવોને એ પ્રાપ્ત થતું નથી શ્રુત જ્ઞાન સામાન્ય રીતે. શું કામ? કે હજુ મતિ જ્ઞાનની ક્ષમતા એની અલ્પ છે. પણ પ્રભુ પાંચ ઇન્દ્રિયો અને પર્યાપ્તિ મને મળી એટલે એની બધી લબ્ધિ, તો હવે હું આ પ્રભુના બોધને સમજી શકીશ. તિર્યંચ પશુ પક્ષી છે એને પણ પાંચે પાંચ ઇન્દ્રિય છે, પણ ભેંસ આગળ ભાગવત શું કામ? બોધે છે અને ભેંસને કાનવાળી પણ છે, જેને કર્ણેન્દ્રિય છે એ પણ છે. પાંચે ઇન્દ્રિય હાથી ઘોડા ગાય ભેંસ બકરી આ બધા પંચેન્દ્રિય, વાંદરા અને એની સામે કેસેટ મૂકી દઈએ સીડી 8 કલાકની બધી ભેગી ખૂટે નહીં અને બિહારી રાખવો એને બરાબર, પરિણામ શું આવશે? આપણે આઘા પાછા થાય તોડી નાખશે. ભગવાનનો અતિશય કીધો છે, વાણીનો અતિશય, એ પોતાની સમજ પ્રમાણે સમજી જાય, પોતાની જેવી તથા ભવ્ય તવ્યતા હોય તે પ્રકારે સમજે. તો અત્યારે તો આપણે આ મતિ જ્ઞાનની કે એ વાત ઉપર જરા વિશેષ વિચાર કરીએ, કેમ કે બહુ અપવાદરૂપ વાત કરી તમને ધ્વનિ ના બરોબર છે. તો ત્યાં મતિ જ્ઞાનની પાંચે પાંચ ઇન્દ્રિય છે, છતાં પણ એનું રૂપાંતરણ થતું નથી. પણ મનુષ્ય હોય તો આપણે ત્યાં જોઈએ કે શિક્ષણની વ્યવસ્થા આજની નહીં, આપણે જૂના આદિ જમાના ગુરુકુળ વગેરે શિષ્યની પર એ ક્યારથી થયું? મનુષ્ય પર્યાયમાં એ શરૂ થયું કે એક જીવથી બીજા જીવને ઉપદેશ મળે, બોધ મળે, શિક્ષણ મળે. આ સંબંધો બધા પાવરફુલ થયા, નિમિત્ત નિમિત્ત એ સંબંધો તિર્યન સૃષ્ટિમાં કરા કે પોતાના બાળકોને બરોબર તૈયાર કરે, કેટલું તૈયાર કરે, ઉડતા શીખવાડે, પોતાનો ખોરાક શોધતા શીખવાડે, ભય હોય તો ભાગી જતા શીખવાડે, આ બધા એવા એ સંગ્રહો છે, ચિરકાલીન અનાદિની સંગ્રહો છે. પણ એ બીજું શું શીખવી શકે? સ્વયં એમની પાસે એટલો ઉઘાડ મતિ જ્ઞાનનો નથી. આ મતિ જ્ઞાનનો ઉઘાડ એવો છે કે જેનાથી શ્રુતન, પણ આ ઉઘાડ ત્યાં સુધી નહીં થાય કે મનુષ્ય તરીકે જન્મો અને આખો દી પોતાના મતિ જ્ઞાન આધારિત પદાર્થોમાં રચ્યો પચ્યો રહ્યો અને જિંદગી આખી પૂરી થઈ ગઈ હોય તો શું સમજો? શ્રુત જ્ઞાન કેટલું? શ્રુત જ્ઞાન કઈ? કોઈ દિવસ એમણે આત્મા સંબંધી, સ્વરૂપ સંબંધી, અસ્તિત્વ સંબંધી, પોતાની ચેતના સંબંધી એને ક્યારેય વિકલ્પ નથી આવ્યો. વિચારતો પછી કે શું છે આ ધર્મ, શું છે આ બધું, શું ચાલે છે આ જગતની અંદર, આ વિશેષ છે, ખાવા પીવા હળવું ફરવું મજા કરવી એનાથી પરિસમાપ્તિ નથી, કંઈક સમથિંગ ઓર છે, એ વિચાર આવ્યો એને. એ શ્રુત જ્ઞાનનો પ્રારંભ થયો કે શ્રુત જે એને સ્વ તરફ એક ચિંતાની થાય છે, જાણે અજાણે પણ કે ઓહો પૂર્વનો સંસ્કાર જાગે તો પણ થાય. આ શ્રુત જ્ઞાન એને પૂર્વનો સંસ્કાર તો તિર્યન સૃષ્ટિમાં થાય છે, તિર્યન સૃષ્ટિમાં પણ આવું થાય છે અને સંકેત જીવ પ્રાપ્ત કરે છે, ચારેય ગતિમાં સંકેત છે, પણ પૂર્વનો સંસ્કાર છે ત્યાં. ત્યાં કોઈએ એને શાસ્ત્ર વાંચન નથી કર્યું, કોઈ મુનિને જોયા સિંહના ભાવની અંદર અને પૂર્વનું પોતાનું મુનિપણું યાદ આવ્યું, કોઈ સમુદ્રની અંદર માછલાને જોયા અને અમુક માછલીનું સ્વરૂપ જ એવી પ્રકારનું હોય ત્યાગીના આકારનું, તો એના ઉપરથી બીજા માછલાને વૈરાગ્યની ભાવના જાગૃત થઈ. આર્દ કુમારે માત્ર અનાર્ય દેશમાં અભય કુમારે મોકલેલી પ્રતિમા જોઈ, પોતાને ભેટ મળી છે પણ ભેટ ઉગાડે છે તો તીર્થંકરની એક કાષ્ટની મૂર્તિ છે, ચંદનના કાષ્ટ, પણ એ જોઈને એ ભારત આવીને પ્રભુ મહાવીરના સમાવસન સુધી પહોંચ્યા, એટલું જ નહીં પણ એમને દીક્ષિત પ્રવધ્યા પણ લીધી. ત્યારે અભયકુમારે નથી લીધી, અભયકુમારને લઈ ગયા તો પ્રવધ્યા આર્દ્રકુમારે લીધી કે આપનો જ માર્ગ મારી ગયો છે, એને તો કોઈ ભૂમિકામાં નથી. પૂર્વના સંસ્કાર બની શકે છે કેમ કે આત્માની આ નિત્યતાના બધા આધારો છે. તો એને શ્રુત જ્ઞાન ઉપજે, અવધિ જ્ઞાન અને મન પરિવય જ્ઞાન એ બધા સંયમના પરિણામ છે. એટલે કહ્યું કે આરંભ પરિગ્રહ હોય તો અવધિ જ્ઞાને થાય નહીં અને મન પરિગ્રહ પણ નહીં થાય. એને માટે તો ઇટ ઇઝ એસેન્શિયલ આ જ્ઞાનની વિશેષ લબ્ધિ છે. એ વિશેષ લબ્ધિ સંયમ જીવનની અંદર અને સાધક જીવનની અંદર પ્રગટતી હોય છે. અનેક પ્રકારની વિધિ સિદ્ધિ જેને આપણે જૈન દર્શનમાં શબ્દ મૂકો લબ્ધિ, ઇન્દ્રિયાતીત જ્ઞાન અથવા એવી શક્તિ, ઇન્દ્રિયાતીત અતિન્દ્રિય શક્તિ એ પ્રગટે છે. અને કેવળ જ્ઞાન પણ ત્યારે મતિ જ્ઞાનમાંથી શ્રુત જ્ઞાનની યાત્રા અને શ્રુત જ્ઞાનથી કેવળ જ્ઞાન, આ બધું કહ્યું છે કે આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ શું છે કેવળ. માટે જ્ઞાનીઓએ નિવૃત્તિ ધર્મની જ બોધ, ફરી ફરી ધર્મ કયો આપ્યો? નિવૃત્તિનો જ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ ખરી, પણ કઈ પ્રવૃત્તિ? નિવૃત્તિના લક્ષ્ય થતી પ્રવૃત્તિ. નિવૃત્તિમાં પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ? નિવૃત્તિના લક્ષ્ય, નિવૃત્તિ દ્રઢતા. એ વાત 199મો પત્ર. પાના નંબર 262. ઉપાધિના યોગને લીધે જો શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે લેવા. કોણ લખે છે? જ્ઞાની પુરુષ. એટલી બધી ઉપાધિ છે, ઘર સંસાર આ તે બધા, અમારા તો હૃદયના વ્યવસાયના કંઈ ના લેવા, પણ આર્ત ધ્યાન કરવું, રાગ દ્વેષના પરિણામ કરવા, ક્લેશ સંકલેશના પરિણામ કરવા નહીં, કે મારે ન થાય. કોની ઉપાધિ છે? આપણી છે તો કોકની છે, તો શેનો ખેદ કરસ? કેટલું સમાધાન આપે છે. અમથા અમથા આપણે હાફડે ફાફડે થાય છે, જેમાં આપણો કોઈ ઉપાય નથી. શું કામ? જે છે જે પ્રાર્થના આવ્યું આખો દી, આજે તો એટલો બધો મહેમાનો આવ્યા ને આમ સમય ન રહ્યો, કાંઈ વાંધો. એક ભાગ્યનો જોગો તો ખેલનો નાટક ને ભાગ ભરતી દીધો ને ભાગ પૂરી થઈ ગયો, પણ એમ પછી એના ગાણા ગાવાના, એના રોદણા રોવાના, એનું આર્ત ધ્યાન કરવાનું. કરવું તો સારા ભાવનું કર ને, આનું શું કામ કરે છે? ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. જો અવકાશ મળે, તને જ્ઞાની પુરુષને પણ અવકાશ મળે છે, પ્રારબ્ધનો વ્યવસાયનો ઉદય આ પત્રમાં છે કે અવકાશ મળે તો વિપર્યાસ ચાલુ હોય તો ભયનો હેતુ છે. અવકાશ તો મળે જ, કેમ કે ઉદયગત પ્રવૃત્તિ ક્યારેક એટલી એવી થાય કે આપણો ઉપયોગ ન હોય તો જ થયા કરે. ઘણી વાર આપણે બોલીએ વિષ દોરા, આપણે બોલ્યા જતા હોય, આપણો ઉપયોગ હોય ત્યાં કે ભૂલ થાય? પાકે પાકું હાલે, અને પછી આપણે પાછા આવીએ તો ઓહો આ તો છેલ્લું આવ્યું, અધમા અધમા દીકો પછી હું તો ક્યાંથી ક્યાં નીકળો હતો, શુદ્ધ ભાવની વાત કરી ત્યારે તો ખોઈ ગયો હતો. છતાં મેં દોહા બોલાવ્યા એમાં કઈ ભૂલ હતી? ભાઈ, ત્યારે કોઈ કર્મ આવી રીતે ચાલ્યું હોય તો જીવ પોતાની મેળે પ્રવૃત્તિ થયા કરે છે, એની ઉદયાધીન છે. અવકાશ ઉત્પન્ન થાય સમજવાનું એ છે, એમાં અવકાશ ઉત્પન્ન થાય છે, અને અવકાશ ઉત્પન્ન થાય છે એટલે માળા કરતા કરતા આપણે 50 વિચાર કરી શકીએ છીએ. અવકાશ ઉત્પન્ન થયો ને, ઉદય તો સંસારમાં જ છે, આપણે કઈ ત્યાગી નથી, છતાં અવકાશ ઉત્પન્ન થાય છે કે એક જયારે ગોઠવાઈ જાય છે ત્યારે હવે કર્મના પ્રવૃત્તિને તારા ઉપયોગની જરૂર. રસોઈ મૂકી છે અને તમે ગેસ ચાલુ કરી દીધો, તો તમે પોણો કલાક સુધી બીજે વહ્યા જાઓ કે નહીં? તો આને હવે પૂર્ણ અનાજ તરીકે થવામાં તમે તો 45 મિનિટ સુધી કાંઈ વાંધો, એની સામે જોવાની પણ જરૂર? તો એવું જ આપણું છે બધું. પણ પાછા સુનિતાબેનને તો પ્રશ્ન ન પાર ને, કે આપણો ઉપયોગ ન હોય તો કેવી રીતે પ્રવૃત્તિ થાય? અરે ગોઠવાઈ ગયું એનું, એને જોઈતા હતા એ સાધનો બધા ઉદયગત મળી ગયા, એ ચાલ્યા કરશે અને તું ફરી આવીશ ચારે બાજુ. વિપર્યાસ ચાલુ છે એટલે પરિભ્રમણ થશે, અને વિપર્યાસ ચાલુ ન હોય એટલે જ્ઞાની કહે છે કે થોડોક વખત લેજે, પાંચ મિનિટ બે મિનિટ જરાક મને અવકાશ મળ્યો કે આટલું કામ કરતી હતી કે જરા કામ કરતા કરતા તો કેવું. પણ ચિત્ત વૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં તે સમયે કયું હોવું જોઈએ, ભલે બે મિનિટ મળી, પાંચ મિનિટ મળી, દસ મિનિટ મળી, તો તરત જ તો ટીવી શરૂ થશે, રેડિયો શરૂ થશે, મળવી જોઈએ, પાંચ મિનિટ મળવી જોઈએ. કોઈ આવવાના છે ને આવવાનું મળું છું જમવાનું, હા ત્યાં સુધી મતલબ સિરિયલ ચલાવો એને, ત્યારે ચિત્તવૃત્તિ સ્થિર થાય. અને ફરિયાદ કરવી છે કે એટલા કામમાં અમારી ચિત્તવૃત્તિ તો સ્થિર ક્યાંથી રહી અને નવરાશ પડી તો ને. અરે ભાઈ, વાત જ્ઞાનીની હજુ બેસતી નથી કે કાંઈ નથી તો તું જરા ચિત્તવૃત્તિ સ્થિર કરી અને જેટલું સત્સંગનું બળ છે, બોધનું બળ છે, જગાવ. કોઈ આવશે તેની મેળે ખખડાવશે, તું સ્થિર થઈ જા. ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ્ય રાખવાનું સ્મરણ છે. જવાબ પુનિતાબેન, અગાઉના પ્રશ્નો છે અત્યારે જવાબ મળી જાય. ક્યારેક ક્યારેક આવું બધું છે સત્સંગમાં તો ચાલ્યા કરે છે. વાત એટલી સરસ મૂકી છે અને છેલ્લે અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આદિ ભાવમાં મૂળ થયેલો એવો જીવ પ્રતિભૂષતો કેવું કરુણા સગર વાક્ય છે. આ જીવ ભૂષતો કેમ નથી? આ પ્રશ્ન જીવ, આ જીવ સંસારના તાપથી ભૂષતો કેમ નથી? અનંતાનુમતિ કસાઈમાં સપડાયેલો છે અને ભગવાને એ શબ્દ કીધો કે હે ચંડકોશિયા ભૂજ, ત્રણ ત્રણ ભાવથી આ અનંતાનુમતિ ક્રોધની પર્યાય હજી જતી નથી. ભૂજ એ વિપર્યાસ પણ ટાળ. પણ ભગવાનના વચનનું સામર્થ્ય અને પેલાની તથા ભવિત યોગ્યતા, જીવ છે તો સાધુનો છે ને, પૂર્વનું સ્મરણ જોડ કરે છે સંયમ કે ઓહો શું કરવા હું નીકળો તો એમાંથી તાપસ થયો, એમાંથી આ ચંડકોશિયો નાગ થયો, તિર્યજમાં આવી ગયો. પણ આવા પ્રભુ મળ્યા તો એક બોધ કરતા જાગૃત કરી દીધો. આપણે કે ત્યાં જાગૃત થઈ શ્રી રાજ વચને પેલું અંબાલાલજીએ છદ બનાવ્યો છે, એમાં છે જાગૃત થઈ ગયો જ્ઞાનીના વચનથી અને બુજવા તરફ. આ કે છે જીવ કેમ પ્રતિભૂષતો નથી? પોતે વિચાર પોતા સંબંધી કરવાનો છે ત્યારે આ કરવાનો છે કે કેમ, શું ખૂટે છે, વોટ ઇઝ મિસિંગ લિંક, શું અછત છે, મારા એવા કયા દોષ છે કે જે મારા ધ્યાનમાં આવતા નથી? આ બીજાને તો આવશે જ નહીં હોય, પેલા એ તો સમજી જ ગઈ, કોઈની તાકાત નથી આ દોષને પકડે આપણા. કે એવું કયું છે તો કે છે અસત્સંગથી ઉત્પન્ન થયેલી દુષ્ટ ઈચ્છાદી ભાવમાં ઈચ્છાનું બળ હજુ ગયું. ગમે તે પ્રકારે વ્યક્ત કે અવ્યક્તપણે જીવ ઈચ્છા રહિત થયો. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશિત મિટે નાહી. આને શબ્દ પ્રયોગ કર્યો છે નિરીહતા. આપણા જૈન દર્શનમાં જ્ઞાનીની આ દશા, એટલે કૃપાળુ દેવે એનું ગુજરાતી અર્થ આપ્યો છે કે જ્ઞાનીને ઈચ્છા રહિત પણ કેવા ઘટતા નથી, ઈચ્છા સહિત પણ કેવા ઘટતા નથી, જ્ઞાની સહજ છે. એટલે કે ઈચ્છા ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એના જીવનમાં એનું બીજ જ ઉગતું નથી. જેમ બોધ મળે ત્યારે સંશય બીજ ઉગે ના અંદર, એમ એને આ જ્ઞાન સ્થિર થાય ત્યારે ઈચ્છા જ ઉગે નહીં. અને એવી જ્યારે મનસ્થિતિ થાય, ચિત્તની સ્થિતિ એવી થાય કે ઈચ્છા ઉત્પન્ન થવાની કોઈ સંભાવના નથી, એને કહે છે નિરીહતા. જેમ નિર્વાણ કે દેહ છે પણ હવે આત્માની અવસ્થા એવી છે, ઘાતી કર્મોનો ક્ષય થયો છે, માટે હવે આ આત્માની અવસ્થામાં આયુષ્ય ગમે તેટલું ભોગવવું એટલું ભોગવે, પણ એને કારણે થઈને કોઈ પણ પ્રકારનું કર્મ ઉત્પન્ન થાય એવી કોઈ સંભાવના છે. દેહ છતાં નિર્માણ અને દેહ તો લાખ વર્ષ ટકે, પૂર્વના આયુષ્યના આધાર ઉપર છે, આજના જ્ઞાનના આધાર ઉપર નથી. ઋષભદેવ ભગવાનને 1,00,000 પૂર્વનું આયુષ્ય છે, ભગવાન મહાવીરને 30 વર્ષનું છે. કેવડી પર્યાયમાં 30 વર્ષ સુધી પ્રભુ રહ્યોને એક એક કર્મ ઉત્પન્ન ન થાય. હા, આત્માનું એટલું બધું સ્મરણ છે, ઘાતી કર્મનો ત્યાં વ્યવચ્છેદ છે, નાશ છે. અઘાતી ભલે રહ્યા, કાંઈ ન થાય, એક પણ કર્મ ઉત્પન્ન ન થાય. એ કહે છે એ ઈચ્છાનો ભાવ છે જીવનો, એ જ્યારે નિર્મૂળ થાય અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ ભૂસતો નથી. તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના, તે ભાવોની અનેક પ્રકારની સૂક્ષ્મ ઈચ્છાઓ જેનો આધાર કંઈ ને કંઈ પ્રકારનો વિભાવ છે, હું આનું કંઈક ભલું કરી લઉં, એ પણ ઈચ્છાની અંદર આવી જાય છે. નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે. પ્રતિભુજે ક્યાંથી? એ શ્રેય ઈચ્છે છે, પણ એને ઈચ્છાનો ભાવ નિવૃત્ત કર્યો થઈ શકતો. અને ઈચ્છાના મૂળમાં શું છે? કૃષ્ણ મોહ. ઈચ્છાના મૂળમાં શું? મોહ રહિત અવસ્થા હોય એ ઈચ્છા રહિત, ઈચ્છા સહિત વિનાની સહજ અવસ્થા હોય, અને એને નિરીહ અવસ્થા કહે છે. બધા ગ્રંથોની ગ્રંથિ છૂટી ગઈ છે અંતર બાહ્ય, એને નિર્ગ્રંથ કીધો છે. એટલે આવો જ્ઞાની નિર્ગ્રંથ છે, નિરીહ છે. હવે એને કોઈ ઈચ્છા ઉત્પન્ન થવાનો પણ કોઈ બીજ રહેતું નથી, કે જેનો ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારેય પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં. આ પ્રતિભુજવું છે, આનો સંભવ શક્ય જ નથી. ક્યાં સુધી નથી? ઈચ્છાની નિવૃત્તિ થયા વિના કે ઈચ્છાની નિવૃત્તિ માટેનો પ્રયત્ન જો ન કરે અને શ્રેયને ઈચ્છે, તો આ શ્રેયની પ્રાપ્તિ જીવને વર્તમાનમાં થાય નહીં, ભૂતકાળમાં કોઈને કદી થઈ નથી, અને ભવિષ્યમાં પણ થવાની કોઈ. એક હોય ત્રણ કાળમાં પરમાત્મા, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં. માર્ગ છે કૃપાળુ દેવ તીર્થંકર કોટિનો પુરુષ એટલા માટે છે કે શાશ્વત માર્ગની જ પ્રેરણા કરે છે. યસ, નથિંગ નોટ સ્ટાર્ટેડ એનીથિંગ ફ્રોમ હિઝ ઓન. એને પોતાથી કોઈ નવું બતાવ્યું છે ને, નથી નિધિન ધર્મ કાંઈ કોઈ વાત નહીં. એટલે એની સાથેનો, કૃપાળુ દેવ સાથેનો સંબંધ થાય એટલે આપણને પરંપરા સાથેનો સંબંધ, અનંતા સિદ્ધોની, અનંતા કેવડીની, અનંતા હરિયંતો, અને બાકીની થાય છે બધી નવી નવી થાય છે મોડે, એમાં કાંઈ વળે નહીં, એના કોઈ મૂળિયા નથી, ક્યારે ક્યાં ડબી જાય ખબર નહીં. માટે આ પત્રની અંદર બહુ બેઝિક વાત મૂકી છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. તીર્થંકરે 2 પ્રકારે કહ્યો, અને સિદ્ધાંત બોધમાં સંસાર તરફનો જીવને નકાર આવે અથવા મોહ થાય. ઈચ્છા હશે, મોહ હશે તો થોડી થોડી ઈચ્છા સંસાર સંબંધી હશે, ઈચ્છા હશે તો આશા પણ. આનંદ ગંજીએ એને એની સાથે જોડી છે કે આશ નિરાશા, એ જે પદ છે એની અંદર કુકર આશા ધારી, આ તિર્યંથને આવી આશા છે કે કોઈ આપણું કંઈ કરી. પણ જેને અંદરની અગ્નિ જાગી છે, બ્રહ્મ જાડ કરી, એ તો હવે પોતે પોતામાં મસ્ત છે. તો જીવનું સ્વતંત્ર સ્વરૂપ, સ્વાયત્ત સ્વરૂપ, પુરુષાર્થમાં બધા નિમિત્તો છે, એ નિમિત્ત જ છે, નિમિત્ત છે એટલે દૂર જ છે, એની સાથે એનું કોઈ બીજું ભાવાત્મક જોડાણ, એ કોઈ પાર્ટ ન બની શકે, નિમિત્ત બની શકે. આવો જીવ સિદ્ધાંત બોધ પકડે, જીવ અને અજીવનો યથાર્થ વ્યવસ્થા જેમ છે તેમ જાણે, તો જીવની વ્યવસ્થા પણ જેમ છે તેમ જાણવી જોઈએ. અજીવની તો જાણે કે અજીવ છે ને અજીવ છે, પણ જીવ પણ પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, પ્રત્યેક જીવ સિદ્ધ સમાન છે, પ્રત્યેક જીવ પોતાના કર્મથી જ આવૃત છે. કોઈ કોઈનું કલ્યાણ કરી શકતો નથી કે કોઈ કોઈનું અકલ્યાણ પણ કરી શકતો નથી. આ બધું જીવનું સ્વરૂપ છે, એની યથાર્થ વ્યવસ્થા તીર્થંકરના શાસનમાં કીધી છે. આ એકાંગી માત્ર અમે અહીંયા આત્મા સમજાવે છે, આત્મા સમજાવે છે, પણ આત્માનું સાચું યથાર્થ સ્વરૂપ સમજવું પડશે, જેવું તીર્થંકરે એની દેશનામાં કહ્યું છે. એટલે જીવાજીવ અભિગમન નામનું એક શાસ્ત્ર છે, એ શાસ્ત્રની અંદર કેટલી ભ્રાંતિનું નિરસન થાય, એ અભ્યાસ થાય પછી એમ થાય કે ના, જીવનું ઉત્પન્ન કોઈ બીજો કરી શકે નહીં, તો અનુત્પન્ન જીવ બેસે નહીં મગજ. ઉત્પન્ન કર્યા વિના કોઈ વસ્તુ બને નહીં, આ સાયન્સ છે. હવે આના મગજમાં સાયન્સ બેસી તો કે ના, ક્યારે કોઈ વસ્તુનો કેવળ કૃપાણુ દેવે જે તર્ક આપ્યા છે આત્મસિદ્ધિમાં અદ્ભુત. ભલભલા વૈજ્ઞાનિકો એનામાં માઇન્ડ લગાવવું હોય ને તો ઊભા રહી જાય. એણે કહ્યું કે ચેતના જેના અનુભવ વશ્યે ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદા વિના થાય ને કેને ભાન. તને જેના ઉત્પન્ન લયનું ભાન હોય એનાથી તું જુદો ન હો તો તને એની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન સંભવી શકે. હવે આ જરા વિજ્ઞાનથી જરા વિચારો કે તને કોઈ પણ વસ્તુની સર્જનનું જો જ્ઞાન હોય અને એના વિસર્જનનું જ્ઞાન હોય તો તું એનાથી જુદો છો, તો જ તને એનું જ્ઞાન થાય. તું ઈમય હોય તો તને એનું જ્ઞાન થાય નહીં, તો ઈને તું એકરૂપ છો. તો તું આખા લોકને જાણનારો છો, જગતના તમામ પદાર્થોને જાણનારો છો, તો તું તો એનાથી આવી આત્માની અભિન્નતા. અને ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય એનો નાશ, ચેતન પામે નાશ તો સેમા ભળે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. આત્મા કેમ અવિનાશી છે તો કે એનો સંયોગથી ઉત્પત્તિ છે જ નહીં. સંયોગથી ઉત્પત્તિ હોય તો એનો વિનાશ થયા વિના રહે નહીં. આજે થાય, 10 વર્ષે થાય, 10 લાખ વર્ષે થાય કે 10 કરોડ વર્ષે થાય, સંયોગથી ગમે તેવો મેલ બાંધ્યો હોય, પુલ બાંધ્યા હોય, સંયોગથી થયા હોય તો એ ખંડિયર થયા વિના. ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ ટાઈમ. પણ આત્મા અજર છે, અવિનાશી છે. અવિનાશી શું કામ છે કે એની ઉત્પત્તિ કોઈ સંયોગથી થઈ નથી. અને પછી વિજ્ઞાનનો સિદ્ધાંત આપ્યો કે જો એનો નાશ થાય તો ગઈ વસ્તુ ક્યાંય કે ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ ચાલે. આ વિજ્ઞાન અધ્યાત્મનું. અને પછી કોઈ પૂછે ગાંધીજી જેવા છો, કેટલી ચોપડી ભેણા છો, કૃપણ દેવ બે ચોપડી ભેણા ભવાણીમાં નિશાળ જ નહોતી તો શું કર્યું. એને ડોક્ટર પ્રાણજીવન દાસને કીધું કે આની હારે તમે મને ચર્ચા કરવા બી આવડે. ગાંધીજી આફ્રિકા પેલા આવ્યા ત્યારે એના ઘરે વિચાર પ્રાણજીવન દાસના ઘરે, અને ઓલા એ પ્રાણજીવન દાસને કંઈક દાપણ હોઈ જતું, એને કૃપાળુદેવને પેઢીએથી બોલાવી લીધા હતા કે બીજું કંઈ કામ કરવાનું નથી. પણ આ આવે છે ને મોહનદાસ બેરિસ્ટર, એની માં મરી ગઈ છે, એ ઇંગ્લેન્ડમાં હતા, મેં કીધું નથી કેમ કે એનો આઘાત સહન કરી શકત નહીં. તમારા ભાગે એ જવાબદારી છે કે એને સમજાવવાનું છે કે તમારી માતાનું અવસાન થયું છે, એને જાળવી લેવાનું. આ ઠીક રાખ, મોહનદાસને ઠીક રાખ, સહન નહીં કરી શકે આઘાત. માનો મોહ છે અને કૃપાળુ દેવીને એ જ કામ એને કરવું હતું. અને એવી અનિત્યતા જ્ઞાનની સમજાવ્યા પછી ગાંધી કહે છે મારી માના મૃત્યુનો આઘાત હું ખમી ગયો એની ઉપસ્થિતિમાં, નહીં તો શું થાત સ્થિતિ, હું ખમી ગયો. શબ્દ એના છે કે માની માતાનો આઘાતના મૃત્યુના સમાચારનો આઘાત હું ખમી ગયો રાયચંદભાઈની ઉપસ્થિતિથી. જ્ઞાની પુરુષની અવસ્થા. તો આ બધી વસ્તુ આત્મા સમજવો છે, જીવ સમજવો છે. એટલે અહીંયા જીવાજીવનું જે જ્ઞાન છે એ પણ સિદ્ધાંત બોધ ત્યારે સમજાશે જેને વૈરાગ્ય અને ઉપશમ ન આવે એને તો જ્ઞાનની આરાધનામાં પણ અનંત પ્રકારના વિકલ્પો વ્યક્તપણે કે અવ્યક્તપણે જાગ્યા જ કરે. જગતના સાંસારિક પદાર્થ સંબંધી સુખ દુઃખની, વેદનાની, અનુકૂળતા પ્રતિકૂળતાની, ગમા અણગમાની, આવા તો અનંત પ્રકાર છે, ચાલ્યા જ કરશે વ્યક્ત કે અવ્યક્ત. વ્યક્ત ન કરી શકે આપણે બેઠા હોય ક્યારે પૂરું કરે. શું કામ એકમાંથી પત્ર પૂરો થઈ ગયો તો બીજામાં હિલા જાય છે. અવ્યક્ત પણ એ તમારું ચાલ્યા જ કરતું હોય તો હું શું કરું. અને હું ગમે તેવો જ્ઞાની હોય તો તમારો દોષ મારી તાકાત છે, હું પકડી શકું. અને એટલું જ્ઞાન હશે આપણા સ્થૂળતાના પણ થોડાક ગણિત તો છે. Yeah.
Thank you.